આપણે આંગણે શ્રી મંદરાદિત્યનંદ દેવની પાવન પધરામણી થઈ તેનો વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો છે. આજે બીજો દિવસ. ફરી ફરીને એક વિચારવા જેવું છે, જિનેન્દ્ર દેવની પધરામણી એટલે શું? કોક આપણા ઘરે બહારની કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ આવવાની હોય તો શું થાય? બે ચાર દિવસ પહેલા આવી ગયો હોય, ઇન્ફોર્મેશન આવી ગયો હોય, શું થાય? આવવાને વાર હોય તો પણ અંદરની ભાવનાનો ઉત્સાહ લૌકિકપણે કેવો હોય? તો આ તો કોણ પધાર્યા આપણે આંગણે? જીવનમાં એ પ્રકારે કોઈ દી ભેદ ન પાડો કે એક સ્થાપના નિક્ષેપ છે, એક ખાલી આરસની એક પ્રતિમા છે. બનારસી દાસજી જેવાએ પણ સુશબ્દો વાપર્યા છે, જીન પ્રતિમા જીન સાર કે, એની સાથે બીજા શબ્દો ક્યાં લખાય, જાકી ભવ સ્થિતિ અલ્પ તો હિ પ્રમાણે, જેને હવે અલ્પ ભવ રહ્યા છે એ જીવ આ રીતે પ્રકારશે. એમને સમજ્યું કે ના, આ તો બધું પડદ્રવની તમે મય, એવા કુતર્ક કરવાથી કોઈ આપણું પ્રયોજન સિદ્ધ થવાનું નથી. અરે પંચકર્ણાક બીજી વાત છે એટલે તો ખબર જ છે હશે બધાને. બાળ તીર્થંકરનો જન્મ થાય છે, કેટલામું ગુણસ્થાન છે? ચોથું. સૌધર્મી ઇન્દ્ર છે, કેટલામું ગુણસ્થાન છે? તે કાંઈ પછી બીજો વ્યવહાર નહીં કરતો હોય ને પૂજ્યતાનો, કારણ કે અમે તો બે કેવા છીએ, સરખા ગુણસ્થાન વાળા છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવી ગયો છે એમને? જન્મ કર્યો ક્યારે આવે તા પ્રકૃતિનો ઉદય? 13મે આવે. અને છતાં પણ એના પ્રત્યે કેવી ભક્તિ ભાવ. જન્મ મહોત્સવ એટલે જેને કે જે કોઈ પોતાનો વૈભવ હોય બધો ઠાલવી દે એને, અને એની ભક્તિનો ઉત્કૃષ્ટતાનો પ્રસંગ એટલે શું? તાંડવ નૃત્ય. જીવનમાં એ પ્રકાર સોગાનીજી જેના માટે કે જે અનંત તીર્થંકરોના યોગમાં ન બન્યું, કે આ એક સત્પુરુષના યોગમાં બન્યું છે. પણ શું થાય? સમજાવણ ઉપકાર શું? જેને પોતાની પણતીમાં એ મહાપુરુષના યોગે કંઈક પાત્રતા પ્રગટી છે, કંઈક તત્વ સાધના કરવાનો અંદરની રૂચિપૂર્વકનો ઉત્સાહ થયો છે એ સમજી શકે છે. પાણીના ડૂબતા માણસને કોઈ કે બચાવ્યો, એ માણસ પ્રત્યેની લાગણી કોણ સમજી શકશે? એ જે ડૂબતા બચ્યો છે એ માણસ સમજી શકશે. તો આપણે આંગણે સમજી લેવું, ભલે એ પણ એક છે કે આ ભરત ક્ષેત્ર છે, પંચમારો એમાં હુંડા અવસર પીણી છે, તીર્થંકરોના વિરહ છે, સાચા નિર્ગ્રંથ મુનિરાજોના દર્શન કરવા પણ અત્યારના તો શક્ય જેવું નથી. પણ એક ભાવનાને થોડુંક આપણે આગળ વધારી લેવું, ક્ષેત્ર ભૂલી જવું, કાળ ભૂલી જવું, અને અહીંયા ઉપસમ રસભૂર ભરપૂર નાસાગ્ર દ્રષ્ટિવાળી વિતરાગી પ્રતિમાના દર્શન કરતા જાણે મારે આંગણે તો સિમંદર ભગવાન વિહાર કરીને વિદેહ ક્ષેત્રથી અહીંયા પધાર્યા. તો જીવનમાં આરાધનાની સાથે સાથે ઉપકારી પ્રત્યેની આવી સહજ ભક્તિ ઉછળે છે, અને એ આપણા યોગ્ય એવો પ્રસંગ આપણને એ બન્યો હતો. તો અહીંયા દેવશાસ્ત્ર ગુરુની પધરામણીનો વાર્ષિક મંગલ મહોત્સવ, તે વખતે જેવી એક ભાવનાનો ઉત્સાહ હતો એવી જ ભાવનાથી આપણે એવું કરીએ છીએ. ભાઈ પ્રસંગ ભલે નથી બનતા, પણ જ્ઞાન એટલું પાછળ જઈ શકે કે નહીં? જ્ઞાન પણ આપણે ક્યાંક ગુજાર્યું હોય, સ્કૂલમાં ભણ્યા હોય, તો ન્યા જ્ઞાન લઈ જતા કેટલો ટાઈમ લાગે? સમજી લો, ઘણાના જીવનમાં તો 50-60 વર્ષ થયા હશે, એટલું જ્ઞાન પાછળ લઈ જતા કેટલા દિવસ લાગે? ન લાગે. પાછળ છે ને બેક જઈએ તો, અરે તો એવી જ રીતે જ્ઞાનને લઈ જઈએ કે ઓહો એ ભગવાન પધારવાનો પ્રારંભ ખરેખર ક્યારે થયો? ક્યારે થયો? અરે જે દિવસથી નક્કી કર્યું કે અમારે અહીંયા જૈન મંદિર બંધાવવું, તેથી એ ભાવના શરૂ થઈ. એ ભાવનાને બળરૂપે આગળ શિલાન્યાસ થાય છે, જિનેન્દ્રદેવ પધારે છે, સ્વાગત થાય છે, મંદિર બને છે અને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે. એ ભાવનાને અરૂપ આપણે પણ અત્યારે એ ભાવના કરીએ. હવે ચાલતો વિષય સમયસાર નિજરા અધિકાર, એના અંત પૂર્ણાવતીમાં જઈએ છીએ. ગુરુદેવશ્રી આજે પ્રવચનમાં કેટલું, તમે એક જો વિચાર કરીએ તો ટીકાની લાઈન કેટલી છે? અઢી લાઈન છે, ત્રણેય પૂરી નથી, અઢી લાઈન છે. એમાંથી શું કાઢે છે? એક એક શબ્દ ઉપર એક પહેલું એક વિચાર કરીએ, ક્યાં શબ્દ ઉપર ગુરુદેવશ્રી ધ્યાન દોર્યું આપણું? ટીકામાં બે રીતે લીધું. પહેલું, ચલો આપણે એનાથી જે પહેલો બોલ જે હતો ને, નિશંકનો જે છે, એમાં કોઈ પણ ગાથાની શરૂઆત 229 ગાથામાં આપણે જોઈએ 357 પાનું, કોઈ પણ ગાથાનો પ્રારંભ અમૃતચંદ્રાચાર્ય દેવસેનાથી કરે છે. સમ્યક દ્રષ્ટિ એક પહેલું, કારણ કે સમ્યક દ્રષ્ટિ તો કારણ આગળ છે, પણ આપણે લઈએ કોની પહેલી વ્યાખ્યા કરે છે? આ કોના 8 અંગની વર્ણન ચાલે છે? સમ્યક દ્રષ્ટિ. હવે એની વ્યાખ્યા, સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયક સ્વભાવમયપણાને લીધે, આ એની સમ્યક દ્રષ્ટિની ઓળખાણ. દરેક જો ગાથામાં જો આ શબ્દ રિપીટ હશે, જો એમાં છે 231માં પણ 359 પાને અને અહીંયા છે 358 બે પાને, 230 231માં, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવમયપણાને લીધે, 230 ગાથા પછી સામે 231 ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને, અને હમણાં જે ચાલી 232 ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે છે. દરેકમાં કોમન, વેરી કોમન. આનો અર્થ ગુરુદેવે શું કર્યું? આનો અર્થ આના ઉપરથી શું કાઢ્યું? દરેકમાં પણ એની રીતે જુદા જુદા શબ્દો વપરાય. આ અસ્થિ કરી, અને આ અસ્થિ કરી એટલે નાસ્તિ શું આવી? કે એને શંકા ન હોય, એને કાંક્ષા ન હોય, એને વિચિકિત્સા અણગમો ન હોય, અને આપણે આજે શું આવ્યું હતું? મૂળતા ન, મોહ ન હોય. આ એક અસ્થિભાવમાં એક જ વાત લીધી, અને એ અસ્થિભાવમાં આ બધાની શું થઈ જાય છે? સહેજે નાસ્તિ છે. જેમ 10 લક્ષણ ધર્મની આરાધના કરીએ છીએ, તો કેટલા પ્રકારના ધર્મ છે એમાં? કેટલા પ્રકારના છે? તો એક જ પ્રકાર કયો છે? વિતરાગતા ચારિત્ર રૂપ એક ધર્મ છે, એમાં ક્રોધનો અભાવ, ક્ષમા, માનનો અભાવ, મારનો. આમ અહીંયા આખી વાત એક ધારાએ લઈને એક ટંકો છે. અને બીજો શબ્દ કયો ગુરુદેવશ્રી ખાસ દેખાડ્યો? શું દેખાડ્યું? સર્વ શબ્દ. શું શબ્દ દેખાડ્યો તો આપણને? ફરીથી જોઈએ આપણે કે 229માં કર્મ બંધન મોહ કથા પાદ ચારે, એટલે બધા પ્રકારે. અહીંયા ચાર શબ્દ આપ્યા, પણ એનો અર્થ શું લેવાનો? બધા પ્રકારે. એવી જ રીતે 230 ગાથામાં શું શબ્દ લઈએ છીએ? બધા કર્મ ફળો પ્રત્યે તથા બધા વસ્તુ ધર્મ પ્રત્યે કાંક્ષા નથી. આવ્યા શબ્દો બે ફરીથી છે? કેમ આ સર્વ કેમ આવ્યું? સર્વ પછી કોઈ પણ, અને એની પાસે 231માં બધા વસ્તુ ધર્મ પ્રત્યેક જુગુપ્સાનો અભાવ હતી. જો નાસ્તિમાં શબ્દ બધા જ આવશે આપણને, પછી ઓલામાં ભલે એવું આવે કે બધા જે શંકા છે એમાં શંકા છે, સંબંધી શંકા જે છે એનાથી, શંકાથી રહી, સંદેહ અને ભયથી રહી તેનાથી. પછી બીજામાં આવે બધા ફળ પ્રત્યે અને ધર્મ પ્રત્યે કાંક્ષાનો અભાવ, એ શબ્દ લખ, પણ બે શબ્દ કોમન. એક ટંકોત્કીર્ણ એક નાયક ભાવમય પણ, અને બીજું સર્વ. આમ કેમ આવ્યું? જેમ આજે પણ આવ્યું હતું, અમૂઢ, મૂર્તા નહીં. મૂર્તાનો બીજી રીતે અર્થ શું કર્યો? મોહભાવ. તો મૂર્તા મોહભાવ એનો અર્થ શું કર્યો? મોહની સરસ વ્યાખ્યા ગુરુદેવજી કરે, ઘણી વાર કરે. મોહ એટલે સાવધાની કે અસાવધાની, मोह इज इक्वल टू सावधानी के असावधानी। स्वभावनी असावधानी तो क्यांक ने क्यांक सावधानी पर तरफ नु करे छे। अने आ रीते सर्व प्रकार नो मोह अने मोह छे त्यां मूढ़ता अने बीजी रीते एमां शुं पछी एक शब्द कहेवाय मूंझवण नहीं अने एमां पण यथार्थ ज्ञान ज्यां होय त्यां न ओछप न अधिक अने विपरीतता नहीं। कारण के वस्तु स्वरूप अने छेल्ले तो त्यां सुधी लई लीधुं ने सर्व धर्मो प्रत्ये एटले शू चौथे गुण स्थाने बधुं ख्याल आवी जाय विश्वनुं आखुं ख्याल आवी जाय न आवे ने। कारण के हजी तो क्यों ज्ञान छे शुद्ध ज्ञान छे क्षोभसम ज्ञान के बधुं क्यांथी आवे। अरे सर्व धर्मो कीधा छे फरक एटलो छे केवल ज्ञान प्रत्यक्ष जाने छे ना परोक्ष जाने छे। केटली केटली गुरुदेव साथे वात लीधी प्रवचन सार में एटला माटे शुद्ध छे अलम अलम अधिक क्षोभसम थी अमने बहु सरस मां आचार्य देवे भावना करी छे केवड़ी भगवान जे 143 गाथा समय सार मां पण छे। केवड़ी भगवान सुज करे छे शुं करे छे केवल ज्ञान वडे पोताना आत्मा ने जाने। अमे शुं करीए छे अमे श्रुत ज्ञान थी अमारा आत्मा ने फरक तो विषय तो एक छे शु फरक पड़ो एमने जे पोताना शुद्धात्मा ने केवल ज्ञान थी जाने छे एवो शुद्धात्मा अमे जाणीए छे तो अमने हवे अधिक क्षोभसम हो के न हो एनी उपाधि कीधी। शुं छे आपणने एक सामान्यपणे शुं होय छे थोड़ुं वधारे अभिमान तो ने पण थोड़ी कां होय ने थोड़ुं जाणी लईए वाँची लईए याद राखी लईए करीए ई पण एक शुं छे उपाधि छे। तने अतिंद्री वेदनरूप ज्ञाननी केम अधिकता नथी लागती जे ज्ञानमां आत्मा प्रत्यक्ष न थाय एमां तने वेदन शुं आवानुं। जे ज्ञान मने केवुं पकड़े प्रत्यक्षपणे वेद जो पकड़े तो साथे अतिंद्री आनंदनुं वेदन आव्या वगर रहे नहीं। जे ज्ञान ने आत्मा वच्चे पड़दो आवी जाए परोक्षपणो आवी जाए जेमा एक आनंद नु फल रूपे वेदन ना आवे एनु शुं छे प्रयोजन शुं छे तो ए अधिक क्षोभसम थी। तो ए बधी वात आपणने फरी फरी ने जुदा जुदा शब्दों में अंते कोनी मय एक सम्यक दर्शन एटले शुं सम्यक दर्शन ने प्राप्त सम्यक दृष्टि धर्मात्मा चौथा गुणस्थान वर्ती एटले शुं आ निजरा अधिकार मां स्वयं स्वयं कुंदको नाचार दे चारित्रवंत छे महिमा कोनी करे छे। सम्यक दृष्टि ने आठ अंगनी लईने अटलू बधु अटलो आ तो एक अध्यात्म शास्त्र छे एनी तमे शुद्धात्मानी महिमा करो ए तो बरोबर आवड़ी कोनी करी अटली बधी। एक ए रीते पण विचार करिए संवर अधिकार नी शुरुआत सेनाथी शुरू करी जे 181 गाथा छे उपयोग मा उपयोग एनु टाइटल अमृतचंद्राचार्य देव शुं लिख्युं छे जोई लईए आपणे थोड़ुं बस 181 गाथा संवर अधिकार नी शरू एमा एनु टाइटल जे अमृतचंद्राचार्य देवे कह्युं छे 286 पानुं छे आमा जे हरिगीत छे एनी उपर 286 पानुं त्या संवर अधिकार नी शुरुआत में भगवान कुंद कुंदाचार्य सकल कर्म नो संवर करवानो उत्कृष्ट उपाय जे भेद विज्ञान फरीथी सु शब्द छे कोण आचार्य देव कई भूमिका में छे छठे सातमे चारित्र नी भूमिका में छे अने तमे कोनी महिमा हवे करो छो एम करू जे तू चारित्र लई ले एम सीधू केवू जे ने। एक आ द्वारा एक शू मेसेज आपने आपे छे संदेशो शू आचार्य देव आपे छे अमे आ भूमिका मां पहोंच्या छे ए पण कारण भेद ना छे। अमे नहीं आनी अधिकार नी पूर्णता मां क्यो श्लोक मूक्यो छे अत्यार सुधी जे कोई सिद्ध थया छे अहींया तो चारित्र नहीं भेद विज्ञान तो सीधा सीधा ये किल अने असे अभावतो बद्धा बद्धा ये किल અત્યાર સુધી જે કોઈ સિદ્ધ થયા છે કેટલા થયા છે? લાખ કે કરોડ? અનંતા ક્યાં? ક્યાંથી થયા? મહાવિદે માંથી, ભરત એરાવત માંથી, ગમે ત્યાંથી થયા અને ગમે તેટલા થયા, મૂળ કોણ પાયો છે? અને અને જે કોઈ નથી પાયમાં અટક્યા છે તેના કારણે એમને કેટલી મહિમા લાગી હશે કે આ ભેદના નથી તો સંવર નથી તો શરૂઆત નથી તો વૃદ્ધિ ક્યાંથી થવાની? મૂળ પાયામાં જેને કહે ને ખોટ છે, શેની ખોટ છે? ભેદના. તો જીવનમાં એક કમસે કમ એક આવું એક અધ્યાત્મથી ભરેલું પરમાગમ મહાસમર્થ ચારિત્રવંત આચાર્ય રચ્યું પણ ઠેર ઠેર શેની મહિમા ગાય છે? ભેદનાની. એ ભેદનાના ફળ રૂપે અહીંયા સમ્યક દર્શન પ્રગટ થયું છે, એને પણ નિજરા થાય છે અને નિજરાના સાથે કારણ કે એને આવા આઠ અંગનું બળ મળ્યું છે. જેમ કોઈ રાજા હોય ને, રાજાથી એનું સાથે શું હોય? એટલો ખાલી રાજા જ હોય ને તો શું હોય એની સાથે? એનો આખો વૈભવ, વૈભવમાં પછી બધા લાવ લશ્કર ને બધા જે હોય બધું જ, હાથી ઘોડાથી બધું. એમ અહીંયા સમ્યક દ્રષ્ટિનો શું છે? એક વૈભવ છે. શું વૈભવ? આશ્રયભૂત ચૈતન્યના અવલંબનથી એને પરિણતિમાં એવો વૈભવ પ્રગટ્યો છે કે આ બધા ચારિત્રોની અલ્પતાથી ભલે હોય ચારિત્રના ચાળા, પણ એ શ્રદ્ધાની દ્રઢતાએ આવો નિશંક છે. સાતમી નરકમાં રહેલો સમ્યક દ્રષ્ટિ પણ કેવા છે? નિશંક હોય. કેટલી ભયપૂર્વક ત્યાં હોય છે, અવાજો નીકળતા હોય, એ નિશંક હોય. તે હજી જ્ઞાનીના દર્શન કરતા એ આવડ્યું નથી. જ્ઞાની તો ન થયો પણ જ્ઞાનીના કેવી રીતે? શું ત્યાં કોઈ સંયોગ ઉદય, કર્મનો ઉદય, નો કર્મ બાય સંયોગ, કર્મનો ઉદય, દ્રવ્ય કર્મ, અને એમાં ચારિત્રની ઓછપને કારણે, વિપરીતતા નહીં ઓછપને કારણે જે અસ્થિરતાનો રાગ, એ ભાવ કર્મ, એ શું જ્ઞાનીનું સ્વરૂપ છે? એનાથી એની પૂજ્યતા છે કે આવા ત્રણેય વખતે પણ એનાથી ભિન્નપણાની એક શ્રદ્ધાની અને એક ભેદનાની ધારા નિરંતર વર્તે છે? અને ચારિત્રમાં અનંતાનુમદ્ધિ કસાયના અભાવની એ જ્ઞાની પણ છે. આ એની મહિમા કરીને આપણને કે એ જ્ઞાનીના વૈભવમાં કોઈ પણ ધર્મ, આજ બધા ઘણા ગુરુદેશો એ બધો લીધો અમૂઢપણામાં, તો આવું કોઈ કેવળનાન હોતું હશે કે એક સમયની પર્યાય અને જાણે કેટલાને? એનું સંબંધ ભદ્રાચાર્યનું આવ્યું ને એમના સ્વયંભૂ સ્તોત્રમાં કહે, હે ભગવાન, અમને આપના કેવળ જ્ઞાનમાં શંકા નથી કે સમય એક અને ભેદ કેટલા પડ્યા? ત્રણ. ક્યાં પડ્યા? ઉત્પાદ, વય, દ્રવ્ય, એટલા ત્રણ કાળ એમને, ત્રણ અથવા તો દ્રવ્ય ગુણ પર્યાય અથવા ઉત્પાદ, વય, દ્રવ્ય, અને પાછા એક ના નહીં, કેટલા ના? અનંતના. આ કોઈ પૂર્ણ જ્ઞાન સિવાય કોઈનું સામર્થ્ય ન હોય. જેમ કે ને આણે આટલા અબજોના પૈસા આપ્યા દાનમાં, તેનો અર્થ છે કે એની પાસે કેટલી મૂડી કે કેટલું હશે એમ. એમ અહીંયા આવું જો જ્ઞાન થાય છે તો એ શેખાય આ કેવળ જ્ઞાન સિવાય કોઈનું સામર્થ્ય ન હોય છે. એમાં મૂંઝવારો નથી થતો? આવું કેમ થતું હશે? આવા હોય તો દેખાડો લ્યો અત્યારના કોઈ હોય તો. એનાથી કેટલું વિચારી શકીએ છે? એક સમયમાં કેટલી પ્રકારની હાનિ, કેટલા પ્રકારની વૃદ્ધિ, કેમ હોય શકે? કેમ હોય શકે આવું બધું? તમે કહો મહાવિદે છે ને આમ છે ને તે, કોણ જોવાય? શંકા નથી, અમૂળતા નથી, ફરીથી શંકા તો નહીં પણ આ કેમ હશે એવી મૂંઝવણ પણ નથી. એક વાત બહુ જ વિચારે એટલા માટે, જ્ઞાનીની પાસે ક્ષોભસમની ઓછપ છે પણ શ્રદ્ધાની વેદનપૂર્વકની દ્રઢતા છે. કદાચ એકવાર લોક ઉલટો થઈ જાય તો પણ એને શ્રદ્ધામાં કોઈ ડગાવી શકે એવું નથી. અરે કમસે કમ એક શ્રદ્ધાનું બળ શું છે એનો વિચાર તો કરી શકીએ આપણે. કે અમે સામે બધું દેખાય, ઘણા કેટલા બધા દ્રષ્ટાંતો, કોઈ પાપના પરિણામોમાં હોય અને જગતમાં એની પ્રસિદ્ધિ, પ્રશંસા, વાવા જે કંઈ થતું હોય, અને જ્ઞાનીને માટે કોઈ જેને કહે ભાવ પણ ન પૂછતું હોય, કોઈ સામે પણ ન જોતું હોય, આવું શક્ય હોય? અરે ભાઈ, એ વાત તો કાલે પૂજ્ય બેનસિંહની ચર્ચામાં, વિડીયો ચર્ચામાં સરસ વાત. ક્યારે પણ વર્તમાન પર્યાય સાથે વર્તમાન યોગનો સંબંધ ન જોવો. વર્તમાન પરિણામ સાથે વર્તમાન યોગ, બહુ સિમ્પલ વાત છે. મુનિરાજના પરિણામ કેવા અને બારમાં ઉપસર્ગ કેવો, શું ફરક છે? તો વર્તમાન પરિણામ છે, એના પરિણામનું વેદન છે અને સંયોગ રૂપે ફળ ભવિષ્યમાં છે. અને જે કોઈ સંયોગ મેળ્યો છે એનું ફળ ભૂતકાળના પરિણામના નિમિત્તે છે, વર્તમાન સાથે ના નથી. વેદન તો ત્યારે કરી લીધું હતું, પણ એ સંયોગ રૂપનું ફળ એ વર્તમાન. એટલે વર્તમાન પરિણામ સાથે વર્તમાન યોગનો ક્યારે પણ મેળ, ઘણાને થતો હોય. અમે આવી એમાં બિચારા કહેતા, ઘણી ધર્મનો રસ હતો, લાગણી હતું, સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય નતે, એને કેમ આવું થયું? કોઈ એક્સિડન્ટ થયો ને કોઈ હશે તો પૂછે બેનસી કે એની સાથે કોઈ બહેનો. અને આપણે ઘણી વાર ક્યારેય પણ એ પણ એક વિચારી લેવું છે, કોઈકના પાપના પરિણામ અને પુણ્યનો ઉદય એનાથી ક્યારે પણ મૂંઝાવું નહીં, એને કેમ આવું. અને હું આવું કરું છું, નીતિ ન્યાયથી બધું કરું છું, તો મને પ્રતિકૂળતા શેના માટે? અને એ રીતે એમાં સમાધાન તો એ કરું. સંયોગનું સામર્થ્ય શું? સંયોગનું શું સામર્થ્ય છે? પૂદગલની રચના છે, તારા પરિણામના રંચ માત્ર પણ ફેરફાર કરવાની એનામાં સામર્થ્ય નથી, તો તું શેનો મૂંઝા છો? તને એમાં મૂળતા કેમ થાય છે? મને કેમ આવું એવો પ્રશ્ન કેમ ઉઠે છે? ક્યારે પણ જેનું વેદન નથી એની ચિંતા કરવી નહીં. તો અહીંયા ફરીથી બેમાં ગુરુદેવજી ખાસ શબ્દો આપણને દેખાડ્યા. ક્યાં બે શબ્દો દેખાડ્યા? કે જ્ઞાની કેવા છે, ફરીથી સરસ શબ્દ છે, તંકોત્કીર્ણ. આપણે બોલીએ છીએ, ક્યાંક બોલીએ છીએ ને, તંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે. કોને કોને? આપણને કોની સ્તુતિ છે? હા, તો એ કોની માટે લખ્યું છે? ગુરુદેવની દશા નહીં, ગુરુદેવસિંહની વજ્ર સમાન જેને વાણી મળી એને પણ હવે કેવી દેશા? કે રાગ દ્વેષ રૂચે ન જમ પન વળે ભાવેન્દ્રના. ગુરુદેવસિંહની વાણી એની વજ્ર સમાન જ્યાં અંદરમાં સ્વીકારે છે, તો પાત્ર જીવને પણ આવી દશા થયા વગર એક ટંકોત્કીર્ણ કહીને શું વાત કરવી? ટંકોત્કીર્ણ, ટાંકાથી ઉત્કીર્ણ કરેલી પ્રતિમા. ભલે એમાં તો હજી પરમાણુ આવજા સ્કંદો કરે છે, પણ આ એક સામાન્ય એવી ને એવી પ્રતિમા. એનો અર્થ શું છે? ધ્યાનમાં એકાગ્રતા જોવે તો વિષયને પણ એક ટકતો વિષય બનાવજે. ધ્યાનમાં શું હોય? સ્થિરતા હોય, લીનતા હોય, સ્થિરતા હોય, એનું બીજું નામ શું કહીએ? એકાગ્રતા. તો એકાગ્રતા છે તો તારો વિષય પણ કેવો હોવો જોઈએ? પલટતો હોય, બદલતો હોય કે એકરૂપ હોય? આ એકરૂપ છે. એને અહીંયા શું કહે છે? ટંકોત્કીર્ણ. અને ટંકોત્કીર્ણ પાછો કેવો છે? એક. જે છઠ્ઠી ગાથા ગુરુદેવ યાદ કરી હતી ને, એક જ્ઞાયક ભાવ. પ્રમત અપ્રમત તો કેવા છે? અનેક છે, એની સામે કેવો છે? એક. હવે આટલું તો કરીએ. આવું ટંકોત્કીર્ણ ને એક પણ કોને લાગુ પડે? છ દ્રવ્યમાંથી કોને લાગુ પડે? ટંકોત્કીર્ણ અને એક, એ બે વિશેષણ, એ કોને? છ દ્રવ્યમાંથી કોને લાગુ પડે? છ દ્રવ્યને લાગુ પડે છે. તો એમાંથી મારી શું વિશેષતા છે? દરેક પદાર્થ પોતાના સ્વભાવથી કેવું છે? ટંકોત્કીર્ણ છે, એકરૂપ છે. તો હું શેનાથી જુદો પડું? અને એટલા માટે વિશેષણ શું આપ્યું? જ્ઞાયક ભાવમય પણ આને. તો મારું શું સ્વરૂપ છે? રાગદ્વેષ કરાય મારું સ્વરૂપ છે, શંકા થાય, રાગ થાય, ગણગમો મને થાય, મૂર્તા થાય, એ મારો સ્વભાવ છે. જ્ઞાતાપણામાં શું હોઈ શકે છે? જ્ઞાતાપણામાં ક્યારે પણ એ શંકા ન હોય, એના કોઈના પ્રત્યેને ઠીકપણાનો ઇષ્ટપણાનો રાગ ન હોય, કોઈના પ્રત્યે તિરસ્કાર અણગમાનો દ્વેષ ન હોય, અને જ્યાં મોહ ભાવની મૂઢતા ન હોય, આ જ્ઞાયકપણું છે, જાણનાર તત્વ છે. अरे एक ज्ञाता तत्व जाननार तत्व शू छे एनी एक के महिमा न आवे। जाननार जाने खरो पण एने क्यारे दंड न मळे, दंड पनिशमेंट क्यारे नहीं मळे। क्यांय गुनो बने छे तो कोर्ट नी अंदर कोण होय? पहलो तो फरियादी होय, बीजो कोण होय? अपराधी होय, अने त्रीजो कोण होय? साक्षी, आई विटनेस के ने। भय कोने हसे? त्रणेय ने बोलावे, समन्स ओला ने नो आवे तो समन्स आवे, एवुं बधुं होय छे ने कई? तो त्रणेय आवे छे, भय कोने होय छे? अपराधी करता फरियादी ने पण हसे, मारुं सक्सेस ओलुं हतुं पॉइंट ओलुं करे ने पछी क्यांक चूक रही गई तो अपराधी ने तो होय ज छे, पण साक्षी केवो छे? निर्भय छे। भले बोलायो छे, प्रश्न पूछशे, निर्भय। अज्ञाता भाव में निर्भयता छे। ज्ञाता भाव में क्यारे बंधन नथी, दंड नथी, कारण के जाणवू ए जीवनो स्वभाव छे, ए कोई दोष नथी। एक ज्ञातापणु ज्ञायकपणु ए शुं छे जो विचार करिए, पण खेद छे ज्ञाता स्वभाव ने चूकी ने केटली विपरीतता में पड़ा छे, अने पछी कई मने दुख केम थाय? अरे स्वभाव ने चूकी जा तो पछी बीजू शू थाय तने? तो एक टंकोत्कीर्ण एक ज्ञायक भावमय पणा ने लीधे पछी बधाय शब्दों लीधा छे, जे एमां पेलू आपणे 231 में थोड़ी एक एक वाक्य लई लईए। 230 ने छे ने पेलू, એટલે પેલા તો લઈએ તો 229 માં પણ નિશંકપણામાં લઈએ, નિશંકપણામાં 229 માં ટંકોટકીર્ણ એવા એક નાયક ભાવમય પણ કર્મ બંધ સંબંધી શંકા કરનારા, શું થાય છે? જ્ઞાનીને શંકા થતી હશે કે નહીં? કેમ નથી કે હું કેમ આ છું, હું કેમ આ છું, હું જ્ઞાયકપણામાં છું, જ્ઞાતાપણામાં? આશ્રવના ત્રણ લક્ષણ આપણને આપ્યા 72 ગાથામાં, અશુચિપણું, વિપરીતતા અને દુઃખના। એમાં પેલું જે આપણને છે મલિનતા માટે શું શબ્દ વાપર્યો છે, એમાં એક જો સરસ શબ્દ હોય છે 72 નંબરની ગાથા, એમાં પેલો જ બોલ 134 પાન ટીકામાં એની બીજી લાઈન, ભગવાન આત્મા 134 પાનો 72 ગાથાની ટીકા બીજી લાઈન, આત્મા તો સદાય। જો આ એક વિશેષણ વિચારવા જેવા છે, આ બધા વિશેષણ કોને આપે છે આપણને? આત્માના સ્વભાવના, આત્મા અત્યંત સૂચિત સ્વભાવ એનો, તો એટલા માટે કેવો હોય સ્વભાવ? કેવો હોય? સદાય, બરોબર। પછી હવે કેવો શબ્દ વાપરો? અતિ નિર્મળ। કેવળ જ્ઞાન નિર્મળ છે કે નહીં? અને હું નિર્મળ છું, ફરક છે? કેમ અતિ નિર્મળ શું કામ કીધું? કેવળ જ્ઞાન નિર્મળ છે, પણ એ સાપેક્ષ નિર્મળ છે, કર્મના અભાવની એનું લક્ષ કરવાથી ક્યારેય નવી નિર્મળતા નહીં થાય। અને હું કેવો નિર્મળ છું કે હું તો નિર્મળ છું, પણ મારું જે દ્રષ્ટિ લક્ષ કરશે એ પણ નિર્મળતા એને થશે। પોતે તો કેવળ જ્ઞાન તો છે, પણ એના લક્ષે કોઈ નવી શુદ્ધતા નથી થવાની, તો અતિ નિર્મળ। પછી કીધું ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત સૂચિ। જો ફરીથી, મારી પવિત્રતાનું કારણ કોણ છે? રાગાદીનો કર્તાપણાનો ભાવ કે જ્ઞાતાપણાનો ભાવ? આ એક વિચારવા જેવું, હું પવિત્ર સુકામ છું, મને પવિત્રતાનો વિષય એકમાત્ર કોણ છે? મારો જ્ઞાયકપણ। કેવો શબ્દ? એક આચાર્ય દેવની શબ્દની રચના તો જોઈએ, એમના જ્ઞાનમાં કેવું ખીલ્યું હશે? અનુભવ તો છે, પણ એને કહેવાનું જ્ઞાન કેવું ખીલી ગયું છે! અને એટલા માટે ગુરુદેવજી ખાસ યાદ કરે, સમયસાર જે છે પહેલી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેખે છે, અમે સમયસાર કહેશું, એવો શબ્દ વાપર્યો છે ને? સમયસાર શબ્દ કેને વાપર્યો છે? પરિભાષણ શબ્દ શું વાપર્યો છે? પરિભાષણ, જે અમારે આત્મા વિશેનો ભાવ કેવો છે એવો શબ્દ પ્રયોગ ત્યાં આવશે। પરિ સમસ્ત પ્રકારે કેવું, જે કહેવાનું શું છે અમારી પાસે? ક્ષોપસમ છે, પણ જેવું ક્ષોપસમમાં વેદન થયું છે, જ્ઞાનમાં ક્ષોપસમમાં આવ્યું છે, અને એવો જ વાણીનો પ્રકાર આવશે, આ એનું નામ પરિભાષણ. તો એક ચૈતન્ય માત્ર સ્વભાવ પણ કેવો છું? જ્ઞાય. ક્યારે? ક્યારે? સદાય. કે અને એ જ મારું જ્ઞાતા પણ એ મારું શું છે? અતિ નિર્મળ પણ છે, માટે અત્યંત સૂચિ છું. શબ્દ શું આપ્યો છે? ફરીથી, સૂચિ પવિત્રતા નિર્મળતા શુદ્ધતા માટે છે, પણ અત્યંત પાછો કેવો કીધું? શું કામ? અરે, જેને કે ને ગુજરાતીમાં આંગળી ચીંધી શકાય એવું પણ મારામાં કોઈ વાત નથી. જે 34 ગાથામાં આવ્યું છે કે ત્રિકાળી દ્રવ્યને નામ ત્યાગનું નામ પણ દઈ ન શકાય. કેમ નહીં? કે કોઈ દી ગ્રહણ કર્યું હોય તો ત્યાગનો સવાલ આવે કે નહીં? પર્યાયમાં હતું અને છૂટે છે તો તમે એને કહી શકો છો, એ નામ દઈ શકો છો. ખરેખર તો ઉત્પન્ન ન થયું એનું નામ જ ત્યાગ કીધું છે. કેટલી સૂક્ષ્મતાથી વિચાર કરીએ. ત્રિકાળી દ્રવ્યને તો નામ પણ લાગુ પડતું નથી, કારણ કે ગ્રહણ જ નથી કર્યું. તો અહીંયા પર્યાયમાં તો અહીંયા પણ નામ કહેજે કે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એમાં તો નહીં, પૂર્વ પર્યાયમાં હતું. પૂર્વમાં હતું, પ્રગટ ન થયું તો એને ત્યાગ્યું એમ કહેવામાં એ આવે છે. તો અહીંયા ફરીથી બહુ સુંદર રીતે એક એક શબ્દો જો વિચારીએ તો આચાર્યના, તો ફરીથી એ નાયક ભાવપણામાં લીધે કર્મ સંબંધી કરનારા કોણ છે? કર્મ સંબંધી મિથ્યાત્વાદી ભાવોનો અભાવ હોવાથી. શબ્દ શું છે? મિથ્યાત્વાદી બધા ભાવોનો શું છે? કારણ કે મિથ્યાત્વ છે ત્યારે બંધ થવાની શક છે તમારે, પણ જ્યાં નાયક ભાવ હાથમાં આવ્યો તો કર્મ બંધ જ નથી, તો શંકા બંધાઈ ને પરિભ્રમણ જો બે રીતે દેખાડી દીધું. શું દેખાડી દીધું? મિથ્યાત્વાદી ભાવોનો અભાવ એટલે કોણ લીધું? ભાવ, ભાવ કર્મનો અભાવ. ભાવ કર્મનો અભાવ છે તો કોનો છે? દ્રવ્ય કર્મના બંધનો અભાવ. અને દ્રવ્ય કર્મના બંધનો અભાવ છે તો એટલે શું થશે? બાયમાં નો કર્મનો સદભાવનો શંકા એની થાય. બીજી રીતે એ એક વાત, બીજી રીતે કેમ નથી શંકા થતી? જ્ઞાયક સ્વભાવ છે એમાં બંધન જ નથી તો બંધની શંકા કેમ થાય? કોણ મને કયો આત્મા આત્મા આવ્યો? તમને દ્રષ્ટિને કોણ આત્મા હાથમાં આવ્યો? બંધાયેલો કે અબદ્ધ મુક્ત સ્વરૂપ હાથમાં આવ્યો? મુક્ત સ્વરૂપ હાથમાં આવે અને બંધની શંકા થાય તો મુક્ત સ્વરૂપ જ હાથમાં નથી આવ્યો. એક આખી અંદરથી નાસ્તિકની વાત લઈ લઈ તો બંધ ભાવ કર્મ નથી તો દ્રવ્ય કર્મનો બંધ નથી, અને દ્રવ્ય કર્મ નથી તો બાયમાં નો કર્મનો સંયોગ નથી. અને અસ્થિથી વાત કરીએ તો કોણ હાથમાં આવ્યું છે? ચિંતામણી રત્ન હાથમાં આવ્યું હોય અને હવે શંકા રહેશે કે મને ગરીબાઈ રહેશે તો, મને આવું થશે તો, એમ અહીંયા કોણ આવ્યું છે? કેવો શબ્દ આપ્યો છે આત્મા માટે? અચિંત્ય ચૈતન્ય ચિંતામણી રત્ન. આત્મા માટે કેવો છે? ઓલામાં તો શું હજી કરવું પડે છે? ચિંતવવું પડે છે. અને એ કેવો છે? જળ છે. હું કેવો છું? અચિંત્ય ચૈતન્ય ચિંતામણી રત્ન છું. તો એ આવ્યો હોવાથી એ જ્ઞાની કેવા છે? નિશંક છે. અને પછી આગળ શું છે? શંકા કૃત બંધન નથી. ફરીથી, કૃત કૃત કરાયેલું કર્તાપણાના ભાવથી થયેલી શંકા એનો નથી, હજી અસ્થિરતાની શંકાનો બંધ છે. શબ્દ શું છે? કૃત શબ્દ ક્યાંય આગળ વાંચ્યો છે? કૃત કૃત એનું જો જોવું હોય તો પુણ્ય પાપ અધિકારમાં છે એક શબ્દ. આચાર દેવ તો બધા શબ્દો વાપરા છે, પુણ્ય પાપ અધિકારમાં જો એની પહેલી જ ગાથા છે. અહીંયા 146 નંબરની ગાથા, પેજ નંબર 239, 146 નંબરની ગાથા. ગાથાર્થમાં વાંચી લઈએ આપણે, 239માં અનુગાથાર્થમાં એમાં છેલ્લી લાઈન, શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને બાંધે છે. શું શબ્દ વાપરો? કરેલું કેમ વાંચ્યું? અહીંયા મિથ્યાત્વ સહિતની આખી વાત, ભલે ઓલો ચારિત્રનો છે પણ એનું બંધન કેવું છે? બહુ અલ્પ છે. કરેલું, કરતા બુદ્ધિએ કરેલું, એમાં પોતાનું સ્વામિત્વ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ બધા છે દોસ્ત. એટલે અહીંયા આખું ફરીથી કોઈ કે તો પુણ્યપાપ બંધના નથી કે છે, પુણ્યપાપ ખાલી હોય કરતાપણાના અભિપ્રાય વગરના અસ્થિરતા ના હશે તો પણ બંધન તો છે. પણ એ કેટલું છે? જેને શું કહેવાય, જે શ્વાસોશ્વાસમાં જ્ઞાન નીકાળી શકે એવું છે. અલ્પ ચારિત્ર સંબંધીના દોષને ટાળવા માટે સાધક દશાના આસંગ સમય જ જોશે. અને આ મિથ્યાત્વને આનંદ કાળ ગયો તો નથી ગયો, એટલા માટે આખું શબ્દ પણ કેવું વાપરે છે, કૃત. જો શંકા કૃત એટલે કે જે આપણને જે શ્રદ્ધાની મૂળ માંથી જે શંકા રહેલે છે એનાથી સમ્યક દ્રષ્ટિને એ નથી. એટલે અમને જયચંદજી એ તો નબળાઈથી થાય છે એનાથી છે, જો એનો શબ્દ છે આમાં લખી છે ભાવાર્થમાં, જેમાં 229 ભય પ્રકૃતિનો ઉદય આવે છે તો એટલું જોડાણ છે, એટલો તો બંધ છે. પણ અહીંયા કયો નથી કે શંકાકૃત બંધ થતો નથી. શંકાકૃત એમાં મિથ્યાત્વના અભિપ્રાય સહિતનો બંધ એ જ્ઞાનીને હોતો એ નથી. એવી જ રીતે આગળ 230 લઈએ ફરીથી એ શબ્દો, તંકોત્કીર્ણ એ જ્ઞાયક ભાવમયપણાને લીધે બધાય કર્મના ફળ અને વસ્તુના ધર્મો. ગુરુદેવજી આનો અર્થ કેવો છે અહીંયા ખાસ તો કોને લેવા છે? કર્મફળ. કર્મફળ એટલે શું? પુણ્યની પ્રકૃતિના ફળમાં અનુકૂળતા મળે મને, એ બધા જ. બધાય કર્મફળ કે લેશું? બધાય કર્મફળમાં કોણ લેશું? પાપની તો ન ઈચ્છા હોય એવા તો અહીંયા જીવ નહી નથી લીધા, પણ પુણ્ય તો હોય કે નહીં? કયું લે? એક સ્વર્ગ મળે કે એવું બધું. તો તીર્થંકર પ્રકૃતિ બંધાય એવી પણ કોને નથી હોતી? કાંક્ષા કોને ન હોય? કોને ન હોય? ના ના, અમને તો હોય, એકાદ વાર તો હોય નહી. બહુ જ વિચારવા જેવું, ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ છે એ બંધાય છે એ સહજપણે છે, પણ બાંધવું એવું કરતાપણાનો અભિપ્રાય નથી. ભાવ હોય ફરીથી એ સામાન્યપણે બંધાય કેવી રીતે? કેવા ભાવમાં બંધાય? કે જગતના બધા જીવો પણ આરાધના કરે ને, ગુરુદેવ શિષ્યમાંથી યાદ કરતા છેલ્લે બહુ જ કરતા, જે અવાય વિજયમાં એ ધર્મ ધ્યાનનો ભેદ છે અવાય વિજય, અને એમાં દ્રવ સંગ્રહમાંથી લે, હું તો બધાય આઠેય કર્મથી રહિત થવાનો નિશ્ચિતપણાનો છે, શંકા નથી, નિશ્ચિતપણા જગતના બધા જીવો થાવ એવી આવી ભાવનામાં બંધાય છે, પણ બાંધવું છે એવું કરતા બુદ્ધિપૂર્વકનો બંધ નથી. એને તો બીજાની તો ક્યાં કે એ ઉત્કર્ષ પુણ્ય. એવી રીતે બધી સર્વધર્મ એટલે પર પદાર્થોમાં કે આ સારું છે ને આ ખરાબમાં મને કેવું હોય, બધું અનુકૂળતા મળે, જસ કીર્તિનો ઉદય મળે ને એની કાંક્ષા, કેમ કાંક્ષા કેમ ન હોય એવી ને? ફરીથી કાંક્ષા આપણે વાત તો લીધી જ છે, જેનો અભાવ હશે એની કાંક્ષા હશે, અથવા મેળા હોય એ ટકી રહે એની કાંક્ષા હશે, પણ જ્યાં એને પૂર્ણ આત્મ તત્વ જ મળી ગયું છે હવે મારે કોની કાંક્ષા, કોની ઈચ્છા કરવાની? અને જો રહી તો એનો અર્થ છે કે તને પૂર્ણ તત્વ મળ્યું જ નથી. આપણે સુખને માટે ખરેખર તો વિચાર કરીએ, સુખને માટે શું કરીએ છીએ? આપણે વલખા મારીએ, ગુજરાતીમાં કે જાવા મારીએ, વલખા મારીએ. શા માટે? જ્યાં નથી ત્યાં કરીએ છીએ અને છે ત્યાં કરતા નથી. ધુમાડાના બાછા ભરવા જેવું કરીએ છીએ. અહીંયા સમ્યક દ્રષ્ટિને ફરીથી એક શબ્દ ફરીથી, એટલા તો યાદ રહેશે ને, ત્રણ શબ્દો. ક્યાં ત્રણ શબ્દ? તંકોત્કીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે. આ જ્ઞાનીને શું ચમત્કાર થયો એની આપણને એક એક ગાથામાં. કુંદકુંદ આચાર્ય દેવ તો કહે છે, અમૃતચંદ આચાર્ય દેવ પણ એ કહે છે. તો આવું પૂર્ણ તત્વ હાથમાં હોવાથી બધાય કર્મફળ અને બધા વસ્તુ ધર્મ, બધા વસ્તુ ધર્મ એટલે પર પદાર્થ, અને પર પદાર્થમાં પણ મુદ્ખ્ય પૂતગલ, એમાં શું આશ્ચર્ય છે? પૂતગલનો ધર્મ શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ છે તેમાં થાય તેમાં શું ફરક પડે છે? એ પૂતગલનો શું છે? એનો ધર્મ છે. તો મારો ધર્મ શું છે? જ્ઞાતા એ મારો ધર્મ, એનું પણમન એ પ્રકારનું એનો ધર્મ છે અને જ્ઞાતાપણું એ મારો ધર્મ. એવી જ રીતે જુગુપ્સામાં ફરીથી કે લીધું છે, બધાય વસ્તુ ધર્મ પ્રત્યેક જુગુપ્સાનો અભાવ. આને પણ એક ગુરુદેવ છે સરસ, અરે પોતાનો પવિત્ર આત્મા હાથમાં આવ્યો, હવે જુગુપ્સા પ્રેરક પદાર્થ પણ જોવાનું શું કામ? એક શ્રદ્ધાનું બળ કોને કહેવાય એ આખી, અને શ્રદ્ધા કોઈ વિકલ્પાત્મક નથી, કોઈ શબ્દોની રચના નથી, ધારણા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી નથી, વેદન પૂર્વકની થયેલી એ શ્રદ્ધાનું બળ શું છે કે જગતમાં મને મારો પવિત્ર ભગવાન મળ્યો છે, હવે એની સામે હું જો કે દુર્ગંધ સામે જો? કોનું સામે જોઈએ આપણે? બહારમાં દુર્ગંધ તરફ નજર કરીએ કે શું કરીએ છે? તો જીવનમાં એ જુગુપ્સા નથી અને આ તો મૂર્તામાં પણ એ નથી. ક્યાંય પણ જ્ઞાનીને જ્ઞાનની ક્ષોપસમની ઓછપ છે, પણ કેવળ જ્ઞાન સ્વભાવે આત્મા હાથમાં આવી ગયો છે, હવે એ ક્યાંય મૂંઝાતા નથી. ક્યાંય પણ કદાચ ક્ષોપસમની અલ્પતા છે, પણ વિપરીતતા નથી. અને એ ઉપરથી આપણે આપણા જીવનમાં બહુ જ વિચારવા જેવું છે. આપણને શું જોવે છે? ક્ષોપસમની અધિકતા કે જ્ઞાનની સમ્યકતા? શું કાર્યકારી શું છે? ક્ષોપસમની અધિકતા કે જ્ઞાનનું સમ્યકપણું? તો જીવનમાં ક્યારે પણ જ્ઞાનના સમ્યકપણાનો પુરુષાર્થ હો? અરે આત્મા જાણવા માટે આત્મા શબ્દ બોલતા નહીં આવડે તોય પમાઈ જશે. અને આત્માને પામવાનું પ્રયોજન છોડીને 11 ભણશું અને તો પણ આત્મા મળવાનો નથી. ક્યારે પણ પ્રયોજન છોડવું નહીં અને ધ્યેય તત્વને ક્યારેય ચૂકવો નહીં. આ એવી સાધના જ્ઞાનીએ કરી છે અને સુંદર થોડા શબ્દોમાં પણ 3-2.5 લીટીમાં આચાર્યદેવ લખ્યું અને ગુરુદેવજી એનો કેટલા દ્રષ્ટાંતો આપીને આપણા માટે જીવનમાં હર સમયે આ રીતે કે ક્યારેય ભૂલતો નહીં, ટંકોત્કીર્ણ એક નાયક ભાવ હું છું, એવી સાધના આપણે બધા